તારીખ 23/10/1995 શ્રી પરમાગમ સાર બોલ નંબર 478 અને 479 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 632 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
સાધક જીવને ભૂમિકા પ્રમાણે દેવશાસ્ત્ર ગુરુમાં મહિમા ભક્તિ ચિંતવન અણુવ્રત મહાવ્રત આદિના વિકલ્પો આવે હોય છે, પણ તે નાયક પરિણતિને ગુજારી છે. અહીંયા સાધક ચોથા ગુણ સ્થાન વર્તી, પંચમ ગુણ સ્થાન વર્તી અને છઠ્ઠા ગુણ સ્થાન વર્તી ત્રણેય લઈ લેવા, અને ગૌણપણે મુમુક્ષુને પણ પોતાની યોગ્યતા પ્રમાણે સ્વભાવ આવે છે. પોતાના માટે વિચારવું હોય એ રીતે વિચારવું, મુમુક્ષુને પણ પોતાની યોગ્યતા અને પોતાની ભૂમિકા પ્રમાણે સ્વભાવ આવે છે. પણ સાધક જીવને નાયક પરિણતિ છે. નાયક પરિણતિ છે એટલે આત્મ પરિણતિ છે. આત્મા જે ઉપાધિ રહિત નિરુપાધિક સ્વરૂપ છે, નિરુપાધિક સ્વરૂપને કોઈ પણ ઉપાધિ છે એ બોજારૂપ લાગે છે. સ્વરૂપથી આત્મા નિરુપાધિક સ્વરૂપ હોવાને લીધે આત્મપરિણતિ પણ નિરુપાધિક છે. એની પાસે કોઈ પણ શુભભાવ હોય કે અશુભભાવ હોય એ બોજા રૂપે લાગે છે. સાધક જીવને ભૂમિકા પ્રમાણે કે ચોથા પાંચમા ગુણ છઠ્ઠા ગુણ સ્થાનની જે ભૂમિકા હોય એ ત્રણેય ભૂમિકામાં, અને મુમુક્ષુને પણ દેવશાસ્ત્ર ગુરુનો મહિમા આવે અને ભક્તિના પરિણામ પણ આવે. શ્રુત ચિંતવન એટલે શાસ્ત્ર, શ્રુત એટલે શાસ્ત્ર, શાસ્ત્રનું વાંચન શાસ્ત્રનું ચિંતવન એવા પરિણામ પણ આવે. અણુવ્રત મહાવ્રત એ છે પંચમ અને છઠ્ઠા ગુણ સ્થાને. પાંચમા ગુણ સ્થાને અણુવ્રતના પરિણામ આવે, છઠ્ઠા ગુણ સ્થાને મહાવ્રતના પરિણામ આવે. અણુવ્રત એટલે આંશિક વ્રત અને મહાવ્રત એટલે પૂરેપૂરું વ્રત. વ્રત એટલે ત્યાગ, વ્રત એટલે ત્યાગ. એ ત્યાગના શુભ વિકલ્પો આવે છે અને હોય છે, એ ભૂમિકામાં એ સહેજ આવે છે અને એ ભૂમિકામાં સહેજે એવા હોય છે. પણ તે નાયક પરિણતિને તો બોજારૂપ છે. નિરુપાધિક જે આત્મ સ્વભાવ, એ સ્વભાવ સ્વરૂપ જે પરિણતિ છે એમાં એને બોજો લાગે છે, એ પરિણામ પણ બોજો લાગે છે. જો શુભ પરિણામ બોજો લાગે તો અશુભ પરિણામ તો વધારે બોજારૂપ લાગે જ લાગે. હા, અરે આવા શુભ વિકલ્પો પણ બોજારૂપ લાગે છે. સામાન્ય રીતે સંસારના પરિણામો કરતાં આવા શુભ વિકલ્પો છે એ કશાયની મંદતાવાળા હોય છે, એટલે એમાં અશાંતિ ઓછી હોય છે. સંસારના કાર્યોના પરિણામમાં અશાંતિ વધારે હોય છે અને આવા શુભ પરિણામમાં અશાંતિ ઓછી હોય છે. શાંતિ નથી હોતી પણ અશાંતિ ઓછી હોય છે. પણ એ ઓછી અશાંતિ પણ બોજો લાગે છે, તો વધુ અશાંતિ તો બોજો લાગે જ લાગે. મુમુક્ષુને જો આત્માર્થી હોય અને નિરુપાધિક સ્વરૂપ અને નિરુપાધિક ભાવની પ્રાપ્તિ માટેનો પોતે જિજ્ઞાસુ હોય, ભાવનાવાળો હોય, તો એને પણ આ બધા પરિણામો બોજારૂપ લાગે, એને પણ પરિણામો બોજારૂપ લાગે છે. કેમ કે જે મુમુક્ષુ છે એ જો યથાર્થ લાઈન ઉપર છે તો જ્ઞાની થવાની લાઈન ઉપર છે, તો જ્ઞાનીને જેવું થાય એવું લગભગ મળતું ભળતું પરિણમન મુમુક્ષુને હોવા યોગ્ય છે. જો ન લાગે તો એ જ્ઞાનીને માર્ગને અનુસરતા પરિણામ નથી. જ્ઞાનીના માર્ગને અનુસરતા પરિણામ હોય તો જ્ઞાની જેવું એને થવા માંડે એમ એમ લેવું કોઈ પણ બાબત. એક દ્રષ્ટાંત આપ્યો છે, જેમ ઋણા પોલ ઉપર લોખંડનો ભાર મૂકે અને પોલ દબાઈ જાય, ઋણા પોલ ઉપર લોખંડનો ભાર મૂકે એવું તો એકદમ હળવું છે, એના પર કાટલું મૂકે લોખંડનો તો રૂ છે એ દબાઈ જાય છે, તેમ નાયક પરિણતિને શુભ વિકલ્પો પણ બોજારૂપ લાગે છે, ભાર લાગે છે. જે નિરુપાધિક આત્મપરિણતિ છે એની સાથે સાથે વિકલ્પવાળી જે શુભ અને અશુભ પરિણામની દશા ચાલે છે એ ઉપાધિરૂપ અને બોજારૂપ લાગે છે. કેમ કે એ આત્મપરિણતિ છે એ હળવી છે અને આ ઉપાધિ છે એ બોજો છે. ઉપાધિ છે એ બોજો છે, એ ઉપાધિ વધે ત્યારે તો બધાને સમજાય છે, ઉપાધિ વધે અને ટેન્શનમાં આવે ત્યારે એ બોજો છે એ બધાને સમજાય છે. તો જેટલા પણ ઉપાધિવાળા પરિણામ છે એ મંદ હોય કે તીવ્ર હોય એ બધા એક જ જાતના બોજારૂપ પરિણામ છે. તેમ નાયક પરિણતિને શુભ વિકલ્પો પણ જ્યાં બોજારૂપ લાગે છે ત્યાં વેપાર ધંધો અને ધનાદિ રક્ષાના ભાવ એ બધા અશુભ પરિણામ છે. વેપારી હોય વેપાર ધંધો કરે, પૈસાવાળા એને પૈસાની રક્ષા રહે, પૈસા સુરક્ષિત રહે, એના બધા વિચારો એને આવ્યા વિના રહે. નોકરી કરતા હોય ને એના પ્રમાણમાં જેને જેવો ઉદય હોય, જેને જે ઉદય હોય એની ઉપાધિ એને આવ્યા વગર રહેતી નથી. તો એ બધા તો અશુભ રાગ છે, એ બધા અશુભ રાગ છે. પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિના શુભ રાગ પુણ્યના પરિણામ છે, આ બધા પાપના પરિણામ છે. અશુભ છે એટલે પાપ પરિણામ છે. એ અશુભ રાગના બોજાની તો વાત જ શું કરવી, એ તો વધારે બોજો લાગે જ અને સ્વાભાવિકપણે લાગવો જોઈએ, કેમ કે છે. માટે હોવા છતાં ન લાગે તો એ ક્યારે ન લાગે કે કાં તો એનો એ સંબંધીનો નિર્ણય વિપરીત છે તો એ વિપર્યાસને લઈને ન લાગે, અને એમાં એને લઈને એમાં એનો ઉત્સાહ હોય, સુખની કલ્પના હોય, સુખનો નિશ્ચય હોય તો એને બોજો ન લાગે, નહીતર લાગ્યા વિના રહે નહીં. કેમ કે છે બોજારૂપ તો બોજો, બોજા હોય તો બોજો લાગે જ. તો પછી અશુભ રાગના બોજાની તો વાત જ શું કરવી. પવિત્ર પરિણતિમાં શુભની અપવિત્ર પરિણતિ બોજારૂપ છે અને ભારરૂપ છે. પવિત્ર જે આત્માની પરિણતિ છે, આત્મ પરિણતિ કહો, નાયક પરિણતિ કહો, એમાં શુભ પણ નથી અને અશુભ પણ નથી, એમાંથી એક પણ કસાય કણ નથી. એવી જે પવિત્ર પરિણતિ તેમાં શુભની અપવિત્ર પરિણતિ, શુભની પવિત્ર પરિણતિને શું કીધું, અપવિત્ર પરિણતિ કીધું, અપવિત્ર પરિણતિ એ બોજારૂપ છે, ભારરૂપ છે, આકુલતારૂપ છે અને ક્લેશરૂપ છે. એટલે ઓછો પણ ક્લેશ તો છે ને, અશુભમાં ક્લેશ વધારે છે અને શુભમાં ક્લેશ ઓછો છે, પણ છે ક્લેશ. અને જાત પણ એક જ છે, જાત બે નથી. એમાં તારતમ્યતામાં તીવ્ર મંદતા છે, પણ જાતિમાં તીવ્રતા મંદતા નથી. જે આત્મ પરિણતિ છે, અક્લેશ પરિણામ, શાંત પરિણામ છે. એની સાથે નિંદ્રે તો ખબર નહીતર ખબર ન પડે. નહીતર કેમ ખબર ન પડે કે જે અશુભ તીવ્ર છે, તીવ્ર ક્લેશ છે, એની પાસે આ મંદ ક્લેશની સરખામણી થાય. 104 ડિગ્રીના તાવ પાસે 100 ડિગ્રીનો તાવ, એમ પણ ઘાસ ઓછો થઈ ગયો. તાવ એ તો તાવ છે, ઓછો છે એમાં થોડું જોખમ ઓછું છે, બાકી કંઈ નિરોગ અવસ્થા તો નથી. અને ચાલુ રહે તો 104 કરતાં વધારે ખરાબ છે. હજી નવાનું 100 ચાલુ રહે તો 104માંથી 100 થોડો સહેલો છે, પણ 100 સાડી 99માંથી 98.5 લાગવો અઘરો છે. એમ તીવ્ર કસાયને પાપના પરિણામ મૂકવા સહેલા છે, શુભના પરિણામથી છૂટવું એટલું સહેલું નથી. એ બધાને અનુભવ થાય એવો છે, સમજી શકાય એવો છે અનુભવ છે. ત્રણે તીવ્ર અને અશુભ પરિણામમાં મલિનતા છે, આકુલતા છે, અને પોતાના સ્વરૂપથી વિપરીત ભાવ પણ છે. પોતાનો જે સ્વરૂપ ભાવ છે તેનાથી વિપરીત ભાવ પણ છે. નાયક પરિણતિ કહો કે આત્મ પરિણતિ કહો, એમાં આકુલતા નથી પણ સુખ છે, મલિનતા નથી પણ પવિત્રતા છે, અને પોતાના સ્વરૂપરૂપ પરિણામ હોવાથી અવિપરીતતા છે. એમ ત્રણે ત્રણ સામે સામા પ્રકાર એક પરિણામમાં ત્રણ મુદ્દા છે. સમીસારની 72 ગાથામાં એ વિષય લીધો છે. આહા, આવું સ્પષ્ટ કથન દિગંબર સંતોનું છે, કેમ કે બીજા સંપ્રદાયોની અંદર શુભ ભાવની ઉપાદેયતા એક યા બીજા બાને શુભ ભાવની ઉપાદેયતાને સ્થાપવામાં આવી છે, અને તેથી કરીને તે સંપ્રદાયને અનુસરતા જુઓ શુભ ભાવ અને શુભ ક્રિયા પાછળ પોતાની શક્તિને સમય ખર્ચે છે અને એમાં ધર્મ થયો હોવાનું માને પણ છે. એ દિગંબર શાસ્ત્રોની અંદર આ વાત બહુ ચોખ્ખી છે, બહુ સ્પષ્ટ છે કે શુભ ભાવ એ જુદી વાત છે અને આત્મપરિણતિ રૂપ શુદ્ધ ભાવ એ તદ્દન જુદી વાત છે. ગુરુદેવસિંહનો કુલ ધર્મમાં દિગંબર સંપ્રદાયનો હતો, એ પીતાંબરના સ્થાનકવાસી સંપ્રદાયમાં હોવાથી એ વિષયનો અમને ઘણો પરિચય કરેલો. પહેલાં સાદી થઈને ઘણા બધા શાસ્ત્રો ક્ષેત્રી સ્થાનકવાસીના વાંચ્યા, ક્ષેત્રી સાગમ, પછી બાકીના 12 છે એ 45 સાગમ ગીરાવાસીના વાંચ્યા. એટલે ત્યાં શું શું વાત છે એનો સારી રીતે અમને પરિચય કરેલો. પછી જે દિગંબર શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો એના ઉપરથી એમને એવું લાગ્યું કે જે દિગંબર શાસ્ત્રોમાં આ વાત છે આવી વાત ક્યાં બીજે નથી. અમુક સૂત્રો લીધા છે, જેમ કે આચારણનું પહેલું સૂત્ર છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, દિગમ જાણે તો સંવમ જાણે, એ દિગંબર શાસ્ત્રો પણ માન્ય કરે છે, પીતાંબર શાસ્ત્રો પણ માન્ય કરે છે. પછી તત્વાર સૂત્રના સૂત્રો છે, મોક્ષ શાસ્ત્રો છે,
એ લોકો માન્ય કરે,
અમુક વસ્તુ માને છે, પણ સાંગોપાંગ માન્યતા બરાબર. એટલે શું છે કે જે સહેલું છે એને લોકો અનુસરે છે. હવે સત્વાર સૂત્રમાં તો પહેલું સૂત્ર જે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હોય, છતાં એ વિષય લોકો ચૂકી ગયા અને બીજા પુણ્યના પરિણામોમાં વિધિ વિધાનમાં અને બાકીના જે બધા પૂજા ભક્તિને દેરાસર બનાવવાના, આ કરવું તે કરવું, એની અંદર વ્રત કરવાનો ઉપવાસ કરવાનો એની અંદર બધા લાગી ગયા. કેમ કે સમીર દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એમાં ચાંચ બુદ્ધિ સૂત્ર લઈ ગયું, સૂત્ર નથી કારણ કે સંપ્રદાય આખો બીજી રીતે અનુસરવા લાગ્યો. એ પરિસ્થિતિ એ તો દિગંબરમાં આજે એવી પરિસ્થિતિ છે, સંપ્રદાયમાં એવી પરિસ્થિતિ છે, શાસ્ત્રના ઠેકાણે રહી ગયા. તો ગુરુદેવ જાગ્યા એટલે આ બધી વાતો ચાલે છે, અત્યારે વાતો બધી લોપાઈ ગઈ છે, એ બધા પૂજા ભક્તિને ધમાલમાં લાગી જાય છે. દસ વર્ષનો પરિશ્રમના દિવસો આવે એ હોવાથી માનીને બપોર સુધી પૂજા અને સંગીત ના નીચે નવરા લોકો સંગીત ના સંગીત પણ બધું આવવા માંડ્યું. અને આપણે ત્યાં તત્વ ઓછું થશે તો પૂજા ભક્તિ વધતી જશે, તત્વ ઓછું થશે તો પૂજા ભક્તિ વધતી જશે. ચાલો લાંબુ 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 જોઈ ચલાવો. મૂળ વસ્તુ છે એ આ તત્વજ્ઞાનનો વિષય છે. પછી ખૂબ ભાવતો ભૂમિકા અનુસાર મનુષ્યને જ્ઞાનીને આવે પણ એ બોજો લાગવો. હા, આવું સ્પષ્ટ કથન દિગંબર સંતોનું છે. ભાઈ, તારું જો તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય જો બુદ્ધ મુદ્દા કરાય આ વાત ગુરુદેવના પ્રવચનમાં પરિભ્રમણ કરતા જીવને પરિભ્રમણ છોડાવવાની વાતો વ્યાખ્યાનમાં આવ્યા વગર. ભાઈ, તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો સમ્યક જ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી આનંદના સાગર સ્વભાવને પકડી લે. જો પરિભ્રમણ ટાળવું હોય તો આ એક ધ્રુવ ખીલો છે, ધ્રુવ સ્થાન છે, એને વૈજ્યા વિના કોઈ રીતે શુભાશુભ ભાવ મટે એવો નથી. જો તારે પરિભ્રમણ ટાળવું હોય તો સમ્યક જ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિ છે, એટલે આત્માની સન્મુખ થયેલા જ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિ છે, તીક્ષ્ણ પર્યાય છે, આનંદના સાગર એવા આત્મસ્વભાવને તું પકડી લે. પકડી લે કે શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને ચારિત્રમાં બધા ગુણોના પરિણામથી એ સ્વરૂપને સ્વરૂપમાં એકાગ્ર થા. એ સિવાય એક બીજા પરિણામો, ઉપાધિના પરિણામો, શુભાશુભ પરિણામોનો નાશ થઈ શકે એવું નથી. આ એક જ કારણે થઈ શકે એવું છે. એટલા માટે એમ થવાના જ પાયા ગોતવા. એ વખત રાત્રિ કરતામાં એ હિન્દી ભાષાએ પ્રશ્ન કરેલો કે આમાં અમારે આ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કે આત્માનો અનુભવ કેવી રીતે કરવો, એ જે કાંઈ તત્વજ્ઞાન અને શાસ્ત્ર સ્વાધ્યાયનો અભ્યાસ છે એમાંથી અનુભવ કેમ થાય એના પાયા ગોતવા. પાયા ગોતવા એનો અર્થ શું છે કે એનો ક્રમ છે, એ ક્રમે તારે ચડવું, અંતર્મુખ કેમ થાય, અનુભવ કેમ થાય, એ રીત અને એ રસ્તો તારે શોધવો, એની જિજ્ઞાસા તને હોવી જોઈએ. શાસ્ત્રનો સ્વાધ્યાય કરતાં કરતાં હું અંતર્મુખ કેમ થઈ શકું, કેવી રીતે થઉં, એની જિજ્ઞાસા ન હોય, એની શોધ ન હોય તો વાંચાનો અને સાંભળ્યાનો સંતોષ સિવાય બીજું શું થશે. જે કામ પોતાને કરવું છે એની પાછળ પોતાનો પ્રયત્ન હોવો જોઈએ. આ તો સીધી વાત કરી છે કે જે જીવ પોતાના આનંદ સ્વભાવને સમ્યજ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ કરે છે, પકડી લે છે, એટલે ગ્રહણ કરી લે છે. ગ્રહણ કરી લે છે એટલે એમાં સ્વભાવ છે, એમાં જાગ્રત રહે છે. જે સ્વભાવ છે એમાં જાગ્રત રહે છે કે હું આવો છું, તો એનું પરિભ્રમણ કરે છે. કારણ કે પરિભ્રમણ શુભાશુભ ભાવથી છે, એ શુભાશુભ ભાવનો ક્રમશઃ અભાવ થાય. જો આનંદ સ્વરૂપ દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો મુક્તિની પર્યાય સહેજે મળી જશે. જો દ્રવ્યનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી ગ્રહણ થયું તો હાથમાં આવી ગયું, એનો અર્થ એ છે કે જ્ઞાનમાં એનો પત્તો લાગી ગયો, શ્રદ્ધામાં એનો સ્વીકાર થઈ ગયો અને આનંદમય સ્વરૂપમાં આનંદથી લીનતા થઈ તો મુક્તિની પર્યાય સહેજે મળી જશે. તો પછી મુક્તિ તો સહેજે આવશે અને લાવવી પડશે, એ સહેજે આવશે. ચાર સમય પછી તે છે 479. આનંદ સાગર એટલે અંદર અનંત આનંદ ભરેલો છે. ખરેખર તો સાગરની ઉપમા પણ ઓછી પડે છે, કેમ કે સાગરની મર્યાદા છે. સાગરને સાગરનો કાંઠો છે અને સાગરને સાગરનું તળિયું પણ છે. નીચે તળિયું છે અને આમ ઊંડું દેખાય, પણ ઊંડામાં ઊંડો મહાસાગર જે પેસિફિક મહાસાગર ગણાય છે, આટલાન્ટિક મહાસાગર ગણાય છે, અત્યારે આ પૃથ્વીના ગોળામાં ગણાય છે, એની ઊંડાઈ પણ 5.5-6 માઇલથી વધારે નથી. 5.5-6 માઇલ નીચે તળિયું છે અને કાંઠે તો તળિયું દેખાય છે, કાંઠે તો જમીનથી તળિયું દેખાય છે. જ્યારે આત્માના આનંદ સાગરને તળિયું નથી અને કાંઠોય નથી, આ આનંદ આવતા આવતા આનંદનો કિનારો આવી ગયો અને ઊંડે જતા 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 હવે આનંદ પછી પૂરો થઈ ગયો, પાણી પૂરું થઈ ગયું એવું નથી, એને કિનારો નથી. પર ગુરુદેવે પ્રશ્ન પૂછ્યો કે દરિયો કેટલો ઊંડો હશે, ભૂગોળનું જ્ઞાન હોય એને ખબર પડે. આ તો ભૂગોળ ભણેલા તે યાદ રાખે, વધુ વધુ પર્વત છે એ ટેકરો ગણાય જમીનમાં અને દરિયો છે એ ખાડો ગણાય. તો વધુ બધું ટેકરો કેટલો ઊંચો છે, 5.5-6 માઇલ આ હિમાલય બધું મોટામાં મોટો, તો એ ઊંચામાં ઊંચું હોય તો હિમાલયનું શિખર છે. વર્ટિકલી સીધે સીધે લ્યો તો 5.5-6 માઇલ મોટો છે. એટલો દરિયો ખાડો પણ એટલો જ છે, 1000 મીટર વધારે. બીજી બાજુ અમેરિકા બાજુનો જે સમુદ્ર છે ત્યાં બધું બધું ઊંડાય છે, પણ એ 5.5-6 માઇલે તળિયું આવે છે. પ્રશ્ન તો બીજી રીતે પૂછે કે પૃથ્વી ઉપર જમીનનો ભાગ વધારે કે પાણીનો ભાગ વધારે? ત્યારે સપાટી ઉપરથી તો પાણીનો ભાગ વધારે છે, જમીન ઓછી છે. એ 1 ચોરસ માઇલનું ક્ષેત્ર માપવામાં આવે તો પાણીનો ભાગ વધારે છે, પણ એ સપાટીનો, અને જમીનનો ભાગ ઓછો છે. તો કે ના ના, ગુરુજીને આ પાડે એવું નથી કે જમીન જ વધારે છે, કે પાણી નીચે પણ જમીન છે. દરિયા મોટા મોટા દરિયા કહેવાય પણ એની નીચે જમીન છે. પછી કે આત્માને નીચે તળિયું નથી, પાણીને નીચે તળિયું છે, પણ આત્માના જ્ઞાનને આનંદના સાગરને નીચે તળિયું નથી. વાત તો છે એના ઉપર લઈ ગયો, ભૂગોળની ચર્ચા નહોતી કરવી, એ તો દ્રષ્ટાંત રૂપે લઈને આત્મામાં કેટલો આનંદ ને કેટલું જ્ઞાન ભરેલું છે એનો મહિમા બતાવવા માટે. 479 એ જ વાત છે, એનો મહિમા બતાવવાની વાત છે કે કેટલું ભરેલું છે, જેની કોઈ હદ નથી એટલું ભરેલું છે. જ્ઞાનની પણ હદ નથી ને આનંદની પણ હદ નથી ને શાંતિ ને સુખની પણ હદ, એટલું અંદર ભરેલું છે. એને સંભાળે તો અનુભવ થાય અને નૂતર જગતમાં તો દુઃખ સિવાય, સંસારમાં તો દુઃખ સિવાય બીજું કાંઈ નથી, એટલો ક્લેશ ને એટલું દુઃખ સિવાય બીજું કાંઈ નથી. હા, આત્મામાં જે ગુણો છે એનું પરિણમન છે અંદર. ગુરુદેવતમ કે અંદર દરિયો ડોલે છે, જ્ઞાન ને આનંદનો દરિયો અંદર ડોલે છે. ભાઈ તું એક વાર કુતુહલ તો કર, તું એક વાર કુતુહલ કર. જગતના જગતના પદાર્થો, જગતના પ્રસંગો, જગતની વસ્તુઓ જાણવાનું તને કુતુહલ થાય છે. આને જાણું, આ જાણું, આ જાણું, આ જાણું, પણ તારા સ્વરૂપને જાણવાનું તો કુતુહલ કર. તો તું કેવો છો? ભાઈ તું એક વાર કુતુહલ તો કર કે ભગવાન તારા આટલા આટલા વખાણ કરે છે એ છે કોણ? સર્વજ્ઞદેવ તીર્થંકર સમૂહ શરણમાં 600 ઇન્દ્રો દેવોની હાજરીમાં આત્માના સ્વરૂપના વખાણ કરે છે. કોના વખાણ કરે છે? આત્માના સ્વરૂપના. એટલે કોઈના વખાણ નથી, તારા તારા વખાણ કરે છે. તને ભગવાન કહે છે, ભગવાન તારા આટલા આટલા વખાણ કરે છે એ તું કેવો છે? એ તો જો એનું કુતુહલ તો તું કર, એની જિજ્ઞાસા તો કુતુહલ કર. એટલે એની જિજ્ઞાસા કર, એક વાર અપૂર્વ જિજ્ઞાસા કર. આ ઉપર આવ્યું ને કે સ્વભાવને પકડી લે, તો સ્વભાવને પકડી લે ક્યાંથી પકડે? કે સ્વભાવની જિજ્ઞાસા થયા વિના સ્વભાવને પકડી શકાય એવું નથી. જીવને જ્યાં સુધી સ્વભાવની અપૂર્વ જિજ્ઞાસા નથી ત્યાં સુધી એને બીજી જિજ્ઞાસા મટે એવું નથી. જિજ્ઞાસા વગરનો નથી પાછા. એને દુનિયા આખી જાણવી છે, સાપુ માટેને દુનિયા જાણવી છે, ટીવી જોઈને પણ દુનિયા જાણવી છે, અને દેશ પરદેશ જઈને પણ એને જાણવું છે. ખરેખર એને જાણવું છે બધું, અહીંયા કેવું હોય, આ બધું કેવું હોય, માણસો કેવા હોય, ફલાણા કેવું હોય, મકાનો કેવા હોય, અનેક પ્રકારની ચીજ વસ્તુઓ જે વાપરવામાં આવે છે ક્યાં કેવી હોય, ક્યાં કેવી હોય, એ જિજ્ઞાસા બધાને વગર શીખડાવે એ જિજ્ઞાસા હોય હોય ને હોય. બાળક થોડુંક સમજમાં થાય એટલે પૂછવા માંગશે, નાનું છે નાનું છે, એની જિજ્ઞાસા ચારે કોઈ જાણવા માટેની થઈ ગઈ. સંજ્ઞા છે ને, રોહિણી સંજ્ઞા છે. એક વર્ષનું બે વર્ષનું બાળક થાય એટલે જાણવા માંગશે, બોલશે તો પૂછવા માંગશે, આનું છે આનું છે આનું છે. ત્યારથી માંગીને એ મરે ત્યાં સુધી જિજ્ઞાસુ રહે છે, પણ પર પદાર્થોને જિજ્ઞાસુ રહેશે, પણ પર પદાર્થોને જિજ્ઞાસુ. હવે એમ કહે છે કે તું તારા સ્વરૂપ કેવું છે એ જાણવાનું જિજ્ઞાસા કરને. કેમ? કે ભગવાન તારા આટલા વખાણ કરે છે, સર્વજ્ઞ જ્ઞાનેશ્વર દેવ તારા વખાણ કરે છે કે તારામાં ગુણ સંપત્તિનો પાર નથી. એ સ્વરૂપ કેવું છે? છે કોણ એટલે કેવું સ્વરૂપ છે? તું આનંદનો સાગર છો. તું આનંદનો સાગર છું એમ તને અંદર દેખાવું જોઈએ. દેખાણીને વિકલ્પ ચડી જાય તો આ વાંચવાની વિકૃતિ આવી જાય. ખરેખર હવે આને શું વિચારવા જેવું છે? તું ટોલ કરીને એમ કીધું છે કે એક કુતુહલના ફળ સ્વરૂપે તને તારો આનંદ સાગર તને દેખાવો જોઈએ. હવે કુતુહલ કર્યા વિના, જિજ્ઞાસામાં આવ્યા વિના સીધો એમ નહીં લે કે હું આનંદ સાગર છું. તો એને અંદર જોયો તો નહીં, અને કીધું એટલે કીધું લુમાયનું કરી ગયો વિકલ્પ. હું નાયક છું, હું આનંદ સાગર છું, વિકલ્પ કર્યા કરે, એની જિજ્ઞાસામાં આવ્યા વગર, એને જોયા વગર ખાલી વિકલ્પ કર્યા કરે. તો એ આ વાત એને સાંભળી વાંચી એની એક નવી વિકૃતિ પછી ઉભી થઈ જાય. આવી રીતે સર આપશે જરા એનું અનુસંધાન કેવી રીતે કર્યું, કે પહેલા કુતૂહલ કરવાની વાત કર્યા પછી આનંદ સાગર છે એમ લેવડાવ્યું છે, સીધું નથી લેવડાવ્યું. કોઈ વાર સીધું કે તો આ અધ્યાર છે એમ સમજી લેવું, એટલે હું નાયક છું અને આનંદ સાગર છું એવા વિકલ્પોના પરિણામ કરતા પહેલા એ સંબંધીની કોઈ અપૂર્વ જિજ્ઞાસામાં આવીને એ જિજ્ઞાસાના ફળ સ્વરૂપે અંદર એ દેખાય ત્યારે એને જોઈને માનવાની વાત છે. અંધશ્રદ્ધાથી માનવાની વાત નથી, જોઈને માનવાની વાત છે. અને કુતૂહલ કર્યા વિના દેખાવી હું નથી, કેમ કે કુતૂહલમાં આવ્યા વિના જોવાનો પ્રયત્ન ન થાય. જોવાનો પ્રયત્ન થાય નહીં તો જોવાય નહીં, જોવાય નહીં એ પહેલાં કે હું નાયક છું ને આનંદ સાગર છું, એ વાત કેવી રીતે બરાબર છે? એ વાત જરાય બરાબર એવું થાય છે એ ન થવું જોઈએ, એ આમાંથી અનુસંધાન મેળવવા જેવી વાત છે. કુતૂહલની વાત લીધા પછી જે સ્થાપ્યો આત્માને કે આત્મા આનંદ સાગર છે, એ કુતૂહલના જિજ્ઞાસાના ફળ સ્વરૂપે વાત છે, એમને અધરથી વાત નથી. અધરથી લઈ લઈએ તો ભૂલ પડી જાય પછી, એક તો ભૂલમાં ઊભો કરવાનો.
તમે એક માણસને 500 રૂપિયા આપ્યા ઉધારવા રહી ગયા, અને બીજા માણસને 500 આવ્યા તો એ જમે કરવા રહી ગયા, તો તમારી ભૂલ ન નીકળે, કેમ કે સાંજે તમારી પુરાણ બરાબર મળી રહીએ, અને બેના ખાતામાં ભૂલ આવે એ ખાતું મેળવો ત્યારે ખબર પડે. જો એક તરફી ભૂલ કરી હોય તો સાંજે પુરાણ ન મળે કે અમે 500 ફેર કેમ પડ્યો. ઉધારવા રહી ગયા હોય તો વધે પૈસા, અને જમે કરવા રહી ગયા હોય તો પૈસા ઘટે. આમ કેમ છે? તરત ખબર પડે છે, એક બાજુની ભૂલ હોય તરત ખબર પડે, પણ ભૂલ બેવડાઈ જાય તો ભૂલ જડવી મુશ્કેલ છે. એમ આમાં જો શાસ્ત્ર વાંચીને ભૂલમાં ઊભો છે એમાં જો ભૂલ બેવડાઈ ગઈ પછી ભૂલમાંથી નીકળવું મુશ્કેલ પડી જાય. એટલે આપણે ત્યાં પણ શાસ્ત્રો વાંચ્યા પછી અને જ્ઞાયકનું ચિંતન મનન રટણ કર્યા પછી મૂંઝાવાના વારો આવે છે, એમાં બહુ તકલીફ થાય છે, પછી જલ્દી રસ્તો ન મળે. કેમ કે પહેલેથી જે જિજ્ઞાસા અને કુતૂહલમાં આવવું જોઈએ એ પછી આવી ન શકે. પોતે પહેલાં જાણી લીધું કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે, હવે એ તો મને ખબર છે, પછી એની જિજ્ઞાસા ક્યાંથી રહી? ખબર છે એની જિજ્ઞાસા ક્યાંથી રહી? જિજ્ઞાસા તો ખોઈ બેઠો, જિજ્ઞાસા ખોઈ બેઠો. આત્મા કેવો છે તો મને ખબર છે, દ્રવગુણ પર્યાયથી આવો છે, ઉત્પાદ વય ધ્રુવથી આવો છે, દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી આવો છે, શાસ્ત્રથી જાણી લીધું, સમજી લીધું, જિજ્ઞાસા મારી હોય નહીં. ખબર છે શું કામ નથી, કે કામમાં તો આવે નહીં, વિકલ્પ કર્યા કરે, અનુભવ થાય નહીં. આ પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ. એટલા માટે કુતૂહલ કર સમયસારમાં એ વાત લીધી 23માં કળશમાં, કે કોઈ પણ ભોગે તું પહેલા આત્માનો કુતૂહલી થા, મરીને પણ. શું શબ્દ વાપરો છે ત્યાં? તો કથમપી મૃત્વા એમ છે ને, મહાકષ્ટે મરીને પણ તો કુતૂહલ કરીને જો. બસ એ 23માં કળશ ઉપરનું જવું જોઈએ, જ્ઞાન ગોષ્ઠીમાંથી લીધું એ વાત સમયસારના 23માં શ્લોકમાં એ વાત લીધી છે અમૃતચંદ્રાચાર્ય. એ આત્માને જાણવાનો પૂર્વ પર્યાય એનું કુતૂહલ ને એની જિજ્ઞાસા છે, અને એટલા માટે જિજ્ઞાસામાંથી જે પ્રશ્નો આવે છે એને હંમેશા હંમેશા આવકારવામાં આવે છે. હવે આપણે તે પછી છોડી ચાલ્યું છે, સ્વાધ્યાય દરમિયાન પ્રશ્નો ન પૂછવા, પ્રશ્નો ન પૂછે તો જિજ્ઞાસાવાળો કરે શું? જિજ્ઞાસાવાળા એ તો પ્રશ્નો પૂછવા જ, જિજ્ઞાસા તો થવી જ જોઈએ, હોવી જ જોઈએ, એટલા માટે પ્રશ્નોને આવકારવા જોઈએ. અને શાસ્ત્રમાં પણ આચાર્યો અને જ્ઞાનીઓ પોતાની વાત પ્રતિપાદન, જે વાત એમને કહેવી છે પોતે, એને પ્રતિપાદન કરવા માટે પહેલાં પ્રશ્નો ઉઠાવે છે. ઘણી પ્રશ્નો ઉઠાવીને એને ઉત્તર આપે છે. આખું મોક્ષ માર્ગ પ્રકાશક પ્રશ્નોત્તર રૂપે રચેલું છે. અને અમૃતચંદ્રાચાર્ય પણ ઘણી ગાથાઓના પૂર્વે પ્રશ્નો ઉઠાવ્યા. છઠ્ઠી ગાથા બહુ ઊંચી તો પ્રશ્ન ઉઠાવ્યો, પહેલાં 49મી ગાથા પહેલાં પ્રશ્ન ઉઠાવ્યો, તો 38મી ગાથા પહેલાં પ્રશ્ન ઉઠાવ્યો, કેટલાય ગાથાઓ પહેલાં પ્રશ્નો ઉઠાવ્યા છે. એનો અર્થ શું છે? કે આ સ્થળે જે પ્રતિપાદન કરીએ છીએ એનું પહેલાં કુતૂહલ અને જિજ્ઞાસા હોવી જરૂરી છે. તમને જો જિજ્ઞાસામાં આવ્યા વગર એમને વાંચી લ્યો અને સ્વીકારી લ્યો તો તમારી જિજ્ઞાસા મરી જાય અને એના વિકલ્પે ચડી જવાય. ગુરુદેવ તો બહુ સ્પષ્ટ કહેતા કે જિજ્ઞાસા થાય ત્યારે વિચારની ભૂમિકામાં સત્યનો સ્થાન પામવાનો અવકાશ ઉત્પન્ન થાય છે. લીધો છે બંધ બોર તો લીધો છે. જો 1007 જિજ્ઞાસુ જીવે, છેલ્લા પાને 278, જિજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે, જિજ્ઞાસુ જીવ લીધો, જીવને કેવું વિશેષણ લગાડ્યું, જિજ્ઞાસાવાળા જીવે સત્યને સ્વીકાર થવા અર્થે અંતરવિચારના સ્થાનમાં સત્યને સમજવાનો જિજ્ઞાસાપૂર્વક અવકાશ અવશ્ય રાખવો જોઈએ. સમજવું એ જિજ્ઞાસામાં આવીને સમજવું. રોજ શાસ્ત્ર સ્વાધ્યાય થાય એટલે રોજ એકની એક વાત આવે છે માટે મને ખબર છે જિજ્ઞાસા ગઈ. જૂના થવામાં એ તકલીફ થાય, અમે તો ઘણા જૂના છીએ, આ બધું ઘણા વખત સાંભળ્યું છે, આ બધી અમને ખબર છે. પછી શાસ્ત્ર સ્વાધ્યાયનો રસ ઉડી જાય છે. નવા નવા હોય ત્યારે જિજ્ઞાસાપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવે, જૂના થાય કે આ બધું આપણને ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયો, ખબર છે, આ બધું જાણીએ છીએ, પછી રસ પડે નહીં, કલાક કાઢવો મુશ્કેલ પડે. રસ પડે નહીં તો શું થાય? કે કલાક જાય નહીં. જિજ્ઞાસા હોય ને, જિજ્ઞાસા ઉત્પન્ન હોય તો એને રસ રસ આવે. અને એ જિજ્ઞાસાના કાળમાં જેની જિજ્ઞાસા છે એ વિષયને સ્થાન પામવાની ખાલી જગ્યા થાય છે વિચારના સ્થાનમાં. એ પહેલાં અનેક વિચારોથી ચિત્ત ડોળાયેલું હોય ત્યારે સાચી વસ્તુને સ્થાન પામવાનો અવકાશ હોતો નથી. જિજ્ઞાસાનો કાળ એ સત્યને ગ્રહણ કરવાનો સારામાં સારો કાળ ગણવામાં આવ્યો છે. વેદાંતની અંદર પહેલું સૂત્ર એ છે, પહેલું છે ઉપનિષદમાં, કેનો ઉપનિષદ છે એમાં પ્રશ્ન જુઓ, કેનો એટલે કેમ, કેવો પ્રશ્ન ઉઠાવ્યો, કે અથા સૌ બ્રહ્મ જિજ્ઞાસા, પહેલું એમ લીધું છે. હવે બ્રહ્મ એટલે આત્મા, આત્માના સ્વરૂપની જિજ્ઞાસાની ચર્ચા કરશું એમ કે છે. ઠીક, બ્રહ્મ એટલે આત્મા, અથા સૌ બ્રહ્મ જિજ્ઞાસા, અથ એટલે હવે પ્રથમ જ પહેલી આત્માની બ્રહ્મ સંબંધીની જિજ્ઞાસાની વાત ચાલશે. એટલી વાત ઉપર શંકરાચાર્ય મોટું આટલું વોલ્યુમ લખ્યું છે સંસ્કૃતમાં જિજ્ઞાસા ઉપર. બુદ્ધિ તો હોય, વિચાર તો કરી શકે છે, એટલો હા વરઘોડો નીકળે તો બધા આવી જાય, અગાસી માને બારી માણામાં ઉભા રહી જાય, વાજા વાગતા વાગતા નીકળે. આખી જિંદગી જોયો હોય વરઘોડો, એનો ચીડ્યો હોય વરઘોડો, પણ બધા જોવા ઉભા રહે છે. આત્માની જિજ્ઞાસા નથી કરી. એક વાર કુતુહલ તો કર, ત્યાંથી તો શરૂ કર્યું છે આ વચનામૃતમાં, ત્યાંથી તો શરૂ કર્યું છે કે એક વાર તો કુતુહલ તો કર, જિજ્ઞાસામાં તો આવ. અને ખરી જિજ્ઞાસામાં, ખરી એટલે કેવી ખબર છે, કે એવી જિજ્ઞાસા ઉપડે, એવી જિજ્ઞાસા ઉપડે કે એ સિવાય બીજું કઈ હુજે નહીં. વેદના સહિતની જિજ્ઞાસા આવી જોઈએ, જિજ્ઞાસાના કાળમાં પણ વેદના આવવી જોઈએ. નિર્વાણ દર્શનમાં એ વાત લીધી છે, બેનશ્રી એક વચનાવ્રતમાં એ વાત લીધી છે, વેદના સહિતની જિજ્ઞાસા આવવી જોઈએ. એટલે જિજ્ઞાસાનો વિષય જ્યાં સુધી ન સમજાય ને ન જણાય, તો એની વેદના ઉપડવી જોઈએ. કેમ મને જણાતો નથી મારો આત્મા, કેમ મને મારા આત્માનો પત્તો લાગતો નથી, એનો અંદરથી વેદના ઉપડવી જોઈએ. પછી વરનો છોકરો ખોવાઈ જાય ઘરમાંથી, તો એને ગોતવા માટે કેટલો જિજ્ઞાસા હોય, કે જેટલા સાધન હોય એટલા બધા સાધન અપનાવે. એક ઘરમાંથી ગયો, ક્યાં ગયો એની ખબર નથી, કિડનેપિંગ થઈ ગયું હોય કે પછી એને ગમે આડોવડો પગલું ભરી દીધું હોય, કીધા વગર નીકળી જાય, ગોતા ગોત. જેટલા સાધન હોય એટલા સાધન અપનાવે, કોઈ સાધનની ખામી રાખે. અને બધી શક્તિ એની પાછળ ખર્ચે. એકવાર વેપાર ધંધો પડ્યો રે, ખાવું પીવું પડ્યું રે, હોઈ જવું ઊંઘવું બધું પડ્યું રે, ત્યારે આત્માને ગોતવા પાછળ પણ એકવાર એને ગાંડા થવું પડે. ભલે બધા એને ગાંડો કે એનો વાંધો નહીં, આ ગાંડો થઈ ગયો છે એને, કે ભાઈ ગાંડો થઈ ગયો છે, ગાંડો થઈ ગયો. પણ એ ગાંડો થયો એ ડાયો, એ સાચો ડાયો એ છે, લીધું છે જે ગુરુદેવ આમ જ કીધું છે પરમાગમ સ્થાન. આની પાછળ તો એકવાર ગાંડા થવું જોઈએ. એટલી જિજ્ઞાસાને ધૂન ઉપડે તો પત્તો લાગ્યા વગર રહે નહીં. એવી જિજ્ઞાસા વગર ઉપર ઉપરથી વાંચે, ઉપર ઉપરથી સાંભળે, ઉપર ઉપરથી પ્રશ્નો કરે, એમાં આત્માનો પત્તો લાગે એવું નથી. કેમ કે બહુ ઊંડું તત્વ છે, અંતર તત્વ છે. એ વિચાર આવ્યો કે એ છે કોણ, તો કે ઉત્તર આપ્યો કે તું આનંદનો સાગર છો, પરમાનંદ સ્વરૂપ છો, અનંત અનંત ગુણોનું ગોદામ છો, અને અતિન્દ્રિય આનંદનો દરિયો છો, સિદ્ધ સમાન શુદ્ધ છો. પરમેશ્વરે આટલા આટલા તારા વખાણ કર્યા છે એમ કહીને પાછું કીધું, એવો તું પરમાત્મા સ્વરૂપ છો કોણ, એનું એકવાર કુતૂહલ કરીને જોતો ખરો. કુતૂહલ કર ભાઈ, મહાકષ્ટે મરીને પણ તું કુતૂહલ કરીને જોવ. એમાં શું કહેવું છે કે મરણ પર્યંતના પ્રતિકૂળ પ્રસંગો આવવા હોય તો ભલે આવે, આદિ વ્યાધિ ઉપાધિ નિર્ધનતા આવી હોય તો ભલે આવે, શરીરમાં રોગ આવવા હોય તો ભલે આવે, અને બીજા ઉપસર્ગ પરિસર કોઈ કરનારા હોય તો ભલે સામે આવે, કોઈ ગમે થાય નહીં, આ મારે કરવું છે. મારા આત્માનો એકવાર પત્તો કાઢવો છે અને પત્તો લેવો છે, એની પાછળ હું પડ્યો છું એ વાત મૂકવી નથી. મહાકષ્ટ એટલે ગમે એટલું કષ્ટ પડે, હું મરીને પણ તું કુતૂહલ કરીને જો, એટલે ગમે તેમ કરીને, અથવા પૂરી શક્તિથી, પૂરા ઉદ્યમથી, પૂરા પુરુષાર્થથી તું તારા આત્માની શોધ ચલા. બીજી વસ્તુ તો ન જડે તો ન જડે, ખોવાઈ ગયેલો માણસ ન જડે એમ બને, ખોવાઈ ગયેલો દાગીનો હીરો ન જડે તો ન જડે, પણ આત્માને ગોતેને ન જડે એવું બનશે નહીં. અહીંયા ગેરંટી છે, બીજે બધે ગેરંટી નથી. નો જડે, મહેનત નકામી જાય, ખર્ચો નકામો જાય, પણ અહીંયા તો આત્મા પાછળ પડે એને પોતાનો પરમાત્મા ન મળે એવું બને નહીં. એક વાર એને પોતાના પરમાત્માનો પત્તો લાગ્યો કે પછી એને કોઈની હાડી બહાર નથી જા, કેમ કે પોતે અનંત અનંત ગુણનું ગોદામ છે, સિદ્ધ સમાન છે એને ખબર પડી ગઈ. પછી એને કોઈના કોઈની અપેક્ષા અને અવલંબનની જરૂર, મારું સ્વરૂપ નિરાલંબ અને નિરપેક્ષ છે એને વિશ્વાસ આવી જાય છે. જોઈને વિશ્વાસ આવે છે, અંદરથી નહીં, જોઈને વિશ્વાસ આવે છે. પછી એને કોઈની તમારે તે નથી, કેમ કે કોઈની અપેક્ષા અને અવલંબન એને લેવા જેવું લાગતો નથી. પાંચ પચાસ લાખ રૂપિયા આવી જાય ને તો એને પ્યારો ફાટે છે કે નથી ફાટતો, હે માકો હાલતો એ સીધો હાલવા માંડે, કેમ હવે મારે કોઈની હાડી બહાર નથી. એ તો ઘડીકમાં ખોવાઈ જશે, એને જતા વાર નહીં લાગે. આજ આવ્યા ને કાલ વ્યા જશે. પુરંદરી ચાપ અને અંગરંગ, વીજળી જેવી વાત છે. વીજળીના ઝબકારે ધન આવ્યું ને ધન ગયું કઈ ખબર નહીં પડે. આ તો અનંત હે, મેઘધનુષના રંગ જેવું છે. મેઘધનુષ કહે છે, પુરંદરી ચાંપ એટલે મેઘધનુષ, ઇન્દ્રધનુષ, પુરંદરી એટલે ઇન્દ્ર, ચાંપ એટલે ધનુષ, મેઘધનુષ છે એ શાસ્ત્રીય પરિભાષા. ચાલુ ભાષામાં મેઘધનુષ કહે, વરસાદનો ઇન્દ્રધનુષ કહે છે. પછી સંસ્કૃતમાં એને પુરંદરી ચાંપ કહે છે. એ તો 70મા વર્ષે બધું સંસ્કૃત જાણતા હતા, 17-18 વર્ષે આ બધું લખેલું છે. તો કહે છે કે એનું તું કુતોલ કરીને અંદરમાં જો, સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસામાં આવે. એવો અપૂર્વ જિજ્ઞાસામાં આવે કે ખાવું પીવું બધું એકવાર ભૂલી જવાય. શું ખાધું હોય, ખાધું હોય તો ખાધાની ખબર નથી, ન ખાધું હોય તો ન ખાધાની ખબર નથી. એવો અંદર ખોવાઈ જાય ત્યારે એને એનો પરમાત્મા દર્શન દે છે. ત્યાં સુધી એને પરમાત્માને ખ્યાલ છે કે આને હજી કાંઈક મારી ગરજ નથી, કાંઈ નહીં, રખડવા દો, થાકીને આવશે તેની વાત છે. હવે ત્યાં સુધી એ પણ ઉદાસીનતાની મૂર્તિ છે, આત્મા પણ ઉદાસીનતાની મૂર્તિ છે. અનંતકાળ તો હામુ ન જોતો, એ અનંતકાળ હામુ નહીં જોવે એમ છે. અને પૂરી ગરજથી એનો પત્તો લાગ્યો તો અનંત શક્તિથી ઉછાળો મારશે અંદરથી. જો તો ખરો ભાઈ, મહાકષ્ટે મરીને પણ તું કુતૂહલ કરીને જો, આ શરીરાદીનો પાડોશી થઈને આત્માનો અનુભવ કર અને શરીરનો પાડોશી થઈ જાય. બીજા તો બધા પાડોશી છે જ, ઘરના તો માણસો બધા પાડોશી છે. પાડોશી બાજુમાં રહેતા હોય તો બધા દુનિયા આખી એને પાડોશી કહે છે, ઘરવાળાને કોઈ પાડોશી ન કહે. પણ આ તો શરીરને પાડોશી કહે છે આત્મા. આ તો ગુરુદેવ શરીરને પાડોશી કહે છે, ઘરવાળો તો પાડોશી છે જ. ઘરવાળાને પારકા ગણો તો કેવું લાગે, સારું લાગે? હે, તારું શરીર એ પાડોશી છે અને એનો પાડોશી થાય તો તને અનુભવ થશે. શરીર મારું ને કુટુંબ મારું ને ઘર મારું એમાં કોઈ દી અનુભવ નહીં થાય એમ
કેવું.
વાસ્તવિકતા માને ને, તું ગમે એટલું મારું મારું કરી મૂકીને જ જવાનું છે, શરીરે મૂકીને જવાનું છે, બધું મૂકીને જવાનું છે. પાડોશીને તો મૂકીને જવા પડે ને, તો સીધી વાત છે. તારું હોય તારે હારે આવે, તારું ન હોય તારે હારે આવે નહીં, સીધી વાત છે. જ્ઞાન દર્શન ચારિત્ર તારા છે એ તારી હારે આવશે. અને વિભાવના સંસ્કાર લીધા છે તો એ સંસ્કાર આવશે, સ્વભાવના સંસ્કાર લીધા છે તો એ સંસ્કાર આવશે. શરીરાદીનો પાડોશી થઈને આત્માનો અનુભવ કર તો તારો આત્મા આનંદના વિલાસ રૂપે દેખાશે. અનુભવમાં તો આનંદના આનંદથી વિલસતો આત્મા દેખાશે. આનંદમાં મોજ કરતો આત્મા અનુભવમાં આવશે અને તને પરદ્રવ્યનો મોહ તુરત છૂટી જશે, પરદ્રવ્યનું આકર્ષણ છૂટી જશે, તને કોઈ પરદ્રવ્ય પ્રત્યે તને આસક્તિ રહેશે અને એવું તારું સ્વરૂપ છે.
પાંચ દિવસ ખાસ કાર્યક્રમ.